તારીખ 2/4/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 208 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 85.
રાગ સ્વભાવને સ્પર્શ્યો નથી એ વાત બેઠા વિના, નિમિત ઉપાદાનને સ્પર્શતો નથી એ વાત નહીં બેસે. રાગ સ્વભાવને સ્પર્શ્યો નથી એ અધ્યાત્મનો મહાન સિદ્ધાંત છે, સિદ્ધાંત છે. મૂળ આ વાત બેઠા વિના બીજી એકેય વાત બેસે એવું નથી. જેટલા કોઈ બીજા સિદ્ધાંતો છે અથવા વિતરાગતાના કારણરૂપ જેટલા પડખા અને જેટલા ન્યાયો છે એ બધામાં આ મૂળની વાત છે. નિમિત ઉપાદાનને સ્પર્શતું નથી એ વાત નહીં છે. નિમિત અને ઉપાદાન બે ભિન્ન ભિન્ન પદાર્થો છે અને એકબીજાને સ્પર્શતા નથી અથવા એકબીજાની એકબીજા ઉપર કોઈ અસર નથી એ વાત પણ નહીં બેસે. અહીંયા બેસવું એટલે એમ લેવું કે એ વાત એને અનુભવ ગોચર નહીં થાય. ન્યાયથી તો નહીતર સમજાય છે કે રાગ છે એ અશુદ્ધ મલિન પરિણામ છે, સ્વભાવ છે તે આત્માનું વિતરાગ સ્વરૂપ છે, સ્વભાવ છે એ આત્માનું જ વિતરાગ સ્વરૂપ છે. એટલે સ્વભાવ રાગને સ્પર્શતો નથી, રાગ સ્વભાવને સ્પર્શતો નથી. અહીંયા તો આમ વચન આવ્યું છે, પણ સિદ્ધાંતો અરસપરસ બે રીતે વગર કહે અનર્પિતપણે એમાં આવે છે.
બરાબર.
કે રાગ સ્વભાવને સ્પર્શતો નથી, સ્વભાવ રાગને સ્પર્શતો નથી. અહીંથી લેવામાં વધારે સ્પષ્ટ થાય છે કે રાગ કે જે તારા અનુભવમાં આવતો ભાવ છે, તારા અનુભવ ગોચર થઈ રહ્યો છે એવો ભાવ છે, એ રાગ છે તે સ્વભાવ રૂપ તો નથી પોતે વિભાવ હોવાથી, પણ એ સ્વભાવને સ્પર્શતો નથી એટલે સ્વભાવના કારણ રૂપ થતો નથી, સ્વભાવને અડતો નથી, સ્વભાવ પ્રગટવામાં પણ એ નિમિત્ત નથી, એ કારણ નથી.
બરોબર.
એમ કેવું છે એ વાત અંદરમાં બેઠા વિના, એ વાત પોતાને અનુભવથી સમજાયા વિના કે આ રાગ ઉત્પન્ન થાય છે એમાં જે તીવ્ર કષાય ને તીવ્ર કષાય રસ સંયુક્ત છે એવો રાગ તો કષાયના અભાવ સ્વભાવજનો છે એ તત્વથી તો દૂર છે, પણ જેમાં કષાયનો રસ મંદ થતો જાય છતાં હજી જે કષાય સ્વરૂપ છે એવો રાગ અને વિતરાગ સ્વભાવ એ બંને તદ્દન ભિન્ન ભિન્ન તત્વ છે. તત્વની દ્રષ્ટિએ તદ્દન જુદું તત્વ છે અને જુદું તત્વ હોવાથી કારણ કાર્ય ખરેખર લાગુ પડતા નથી. ભૂલાવો આમાં છે ને કે આવો રાગ કરીએ તો આત્માને લાભ થાય કે નહીં? આત્માને લાભ થાય એમ કહો, પોતાને લાભ થાય એમ કહો, મારું કલ્યાણ થાય એમ વિચારો, એ બધો સ્વભાવને રાગથી એકમેક કરવાની વાત છે. સ્વભાવ અને રાગ ને એકત્વ ગણવાની વાત છે.
બરોબર.
કહે છે કે જે રાગ તત્વ છે એ સ્વભાવને સ્પર્શતું નથી, એની જે મર્યાદા છે એ સ્વભાવને અડવાની, સ્વભાવને સ્પર્શવાની, સ્વભાવને પ્રગટવાની કોઈ એની મર્યાદા જ નથી. આવું સ્પષ્ટ જેનું જુદાપણું છે એ એને બરાબર બેસવું જોઈએ, નહીતર કોઈની કોઈ પ્રકારનો રાગ તો મને લાભનું કારણ છે એવું એને જાણે અજાણે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે આવ્યા વિના રહેશે ને. ઊંચામાં ઊંચો શુભ રાગ આત્મ સ્વરૂપના પરમાત્મ સ્વરૂપના વિકલ્પ રૂપ છે. એ ઊંચામાં ઊંચો શુભ રાગ છે. સામાન્ય તો કોઈ પાણીનું પરોપ બંધાવે તો પણ શુભ રાગ થયો કહેવાય. દવાખાનામાં થોડા પૈસા મોકલે તો પણ એને શુભ રાગ થયો કહેવાય. દવામાં આપી દીજો, એ બધા લૌકિક પ્રકાર છે. ત્યાંથી ધર્મના ક્ષેત્રમાં આવે ત્યારે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે કોઈ ભક્તિવાળો બહુમાનનો જે ભાવ છે એ બધા શુભ રાગમાં જાય છે. એ પ્રત્યેની જે અર્પણતા છે એ બધી શુભરાગ સહિત છે. એનાથી પણ ઊંચો શુભરાગ છે, શુભ ભાવ છે, એ પોતાના નિજ સ્વરૂપ સંબંધિત વિચારમાં જે રાગની વિકલ્પની ઉત્પત્તિ થાય છે એ એનાથી ઊંચો છે. ભગવાનની પૂજા કરે એના કરતા ઘણા એમ વિચારે છે સ્વાધ્યાય નો થાય કઈ નહીં, આપણે પૂજા કરીએ છીએ કે નહીં, આપણે આપણા મુમુક્ષુઓમાં આ બધા ગોટા છે. પૂજા કરવી જોઈએ, સ્વાધ્યાય નો થાય કઈ પૂજા કરી લેવી જોઈએ, એ થઈ જવું જોઈએ. એને તો હજી શુભરાગમાં ને શુભરાગમાં કયો માલ ઊંચો છે એનો વિવેક નથી. પછી એને સ્વભાવનો વિવેક હોવાનો તો પ્રશ્ન રહેતો નથી, એ વાત તો વિચારવાની રહેતી. પણ અહીંયા તો એમ કહે છે કે તારો કોઈ પણ પ્રકારનો વિકલ્પ આત્માના સ્વરૂપ સંબંધિત હોય, એનું ચિંતન હોય, એનું મનન હોય, એનો જે વિકલ્પ થાય, સ્થૂળ મટીને સૂક્ષ્મ વિકલ્પ થાય તો પણ એ સ્વભાવને સ્પર્શતો નથી. વિભાવ સ્વભાવને સ્પર્શતો નથી. આમ છે, આ અધ્યાત્મનું મૂળ રહસ્ય છે. આ સમયસારના 75-80 ગાથામાં અહીંથી લીધું છે આચાર્ય, કે જેમ કુંભાર ઘડામાં વ્યાપક ભાવે વ્યાપીને ઘડાને કરતો નથી, ભલે ઘડો થવામાં કુંભાર નિમિત્ત હોય અને ત્યારે એને કુંભારે ઘડો કર્યો એમ કહેવાતું હોય ત્યારે પણ ખરેખર ઘડો થયો છે એ કુંભારે કર્યો નથી, કેમ કે કુંભાર એમાં વ્યાપક ભાવે પરિણમતો નથી. એમ એ દ્રષ્ટાંત લીધું છે, સિદ્ધાંત આ લીધો છે કે આત્માનો જે સ્વભાવ શુદ્ધ સ્વભાવ એ વ્યાપક ભાવે રાગાદીમાં પરિણમતો નથી. એટલે સ્વભાવ વ્યાપીને રાગ થાય છે એમ નથી, એમાંથી આમ નીકળે છે. સીધો સ્વભાવનો સમજાણો હોય એને એ વાત જરા અઘરી પડે. ગુરુદેવે શૈલી અહીંયા એ કરી છે કે જો તારો રાગ તને અનુભવ ગોચર થાય છે, તારા અનુભવમાં જે રાગ આવે છે એ રાગની મર્યાદા છે. શું મર્યાદા છે? કે રાગ પર્યંત રાગની મર્યાદા છે, સ્વભાવમાં વ્યાપવાની એની મર્યાદા નથી, સ્વભાવને પ્રગટ કરવાની પણ એનામાં મર્યાદા નથી. એટલે જો એમ માને કે આ આત્માનો વિકલ્પ કરતા કરતા આત્મા પ્રગટ થશે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે શુદ્ધપણે, તો એ વિકલ્પ નહીં છોડી શકે. જો એમ માને કે આ સ્વાધ્યાય કરું છું, અંદરમાં આત્માનું ચિંતન કરું છું, ઊંચામાં ઊંચો વ્યવહાર છે, ઊંચામાં ઊંચો શુભ રાગ છે, તો એનાથી તો કંઈક આત્મા પ્રગટ જશે ને અંદરમાં, પણ આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પ્રગટ થશે કે નહીં, શુદ્ધ સ્વભાવ કે નહીં થાય. આમ છે એને કરવું છે ક્યાં, એમ કહે છે કે તું નાતા દ્રષ્ટા છો. જો ભાઈ તું જ્ઞાતા દ્રષ્ટા છો, એ જ્ઞાતા દ્રષ્ટા એવો તું, એ તારે રાગ કરવો છે એમ ક્યાંથી તું વાત લાવ્યો, એમ કે છે. પહેલેથી એ વાત ક્યાંથી લાવ્યો, તારા સ્વરૂપે તું જ્ઞાતા દ્રષ્ટા છો, તો રાગ કરું તો હું જ્ઞાતા દ્રષ્ટા પણ રહું ને ન કરું તો હું ન રહું, એવી વાત ક્યાંથી લાવ્યો, એમ કે છે. એનેથી થવાનો પ્રશ્ન જ નથી. અને જો એનેથી થવાની વાત ક્યાંક પણ રહી જાય ઊંડે ઊંડે અભિપ્રાયમાં, તો એ વિકલ્પને નહીં છોડી શકે. જે વિકલ્પથી ખસીને, જે વિકલ્પ તૂટીને, જે વિકલ્પનો અભાવ થઈને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રૂપ શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે, એ વિકલ્પને પકડીને નહીં થાય, વિકલ્પને પકડતા નહીં થાય, વિકલ્પને છોડતા જ થશે. આમ છે. આ વાત તો કરીને ગુરુદેવે ઘણો ઉપકાર કર્યો છે, નહીંતર એ વાત ઊંડે ઊંડે રહી જાય એવું છે કે બીજું કાંઈ નહીં, તો આ તો કરીએ આ તો કરીએ, જેની દ્રષ્ટિ જ રાગ ઉપર છે, અનાદિથી મીઠા દ્રષ્ટિ જીવની જ રાગ ઉપર છે, એટલે રાગને જ સાધન તરીકે જોવે છે, રાગને જ સાધન તરીકે ભાળે છે. અને રાગ અમુક રાગ કરીએ તો અમુક થાય, એ એક જ વાત એને કોને ખબર, અનાદિથી એવી રીતે પકડી છે કે બસ કઈક રાગ કરવો જોઈએ, આવો પણ છેવટ રાગ કરવો જોઈએ.
રાગની મર્યાદામાં જ રમે ઉપર,
એટલે રાગની તન્મયતા, રાગનું જે એકત્વ એને છોડી શકતો નથી. જેને સાધન માને છે એ સાધન પણ એને રહેતું નથી ખરેખર, તો એને તો એ સાધ્ય થઈ જાય છે. ભૂલ શું થાય છે અહીંયા, કે સાધન નહીં રહેતા એ સાધ્ય થઈ પડે છે એને, કે બસ આ સર્વસ્વ થઈ ગયું, આટલો રાગ થયો ને એ તો સર્વસ્વ થઈ ગયું, બસ જાણે મેં કંઈક કર્યું, એને એના મિથ્યાત્વને ગાઢ કરે છે, મિથ્યાત્વને ત્યાં એ દ્રઢ કરે છે, છૂટવાને બદલે એ દ્રઢ કરી જાય છે. આમ છે. નાજુક પરિસ્થિતિ છે. રાગ સ્વભાવને સ્પર્શો નથી, સ્પર્શી શકતો પણ નથી, ભલે સ્વભાવ સંબંધિત હોય કે મારો વિતરાગ સ્વભાવ છે, શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે આત્માનું, એવો જે વિકલ્પ છે એ વિકલ્પ આત્માના સ્વરૂપને વિષય નથી કરી શકતો. રાગમાં સ્વરૂપને વિષય કરવાની શક્તિ નથી. આમ છે. જે કોઈ અંદરમાં સ્થૂળ કે સૂક્ષ્મ રાગરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય છે, એનું અનુસંધાન, એનું જોડાણ કર્મના ઉદય સાથે છે, એ ઉદયિક ભાવ છે. અને જેટલો કોઈ વિકલ્પ છે તે આત્માનો બહિર્મુખ પરિણામ છે, જેટલો કોઈ વિકલ્પ છે તે આત્માનો બહિર્મુખ પરિણામ છે. મનના સંબંધે ચાલતો આત્માનો વિકલ્પ પણ બહિર્મુખ પરિણામ છે. આત્મા કે જે અંતઃતત્વ સ્વરૂપ છે, અંતરંગમાં છે, અંતઃતત્વ સ્વરૂપ છે, એને બહિર્મુખ ચાલતો વિકલ્પ કઈ રીતે વિષય કરે? કેમ એને સ્પર્શતો નથી? આત્માનો વિકલ્પ ને આત્માનો રાગ પણ સ્વભાવને કેમ સ્પર્શતો નથી? કે એ બહિર્મુખ છે ને આત્મા અંતઃતત્વ સ્વરૂપ છે, એ અંતર્મુખમાં રહેલું તત્વ છે. જે વિકલ્પ બહિર્મુખ છે એનું મોઢું બહાર છે, એ અંદરના સ્વરૂપને કઈ રીતે વિષય કરે? આ એક સિદ્ધિ ગણિતથી સમજાય એવું વિષય છે કે એને એ વિષય થતું નથી. એને વિષય થઈ શકે નહીં, થાય નહીં એવી સ્પષ્ટ પરિસ્થિતિ હોવા છતાં જો એને સાધન માનવામાં આવે તો એ સાધન નહીં રહે, સાધ્ય થઈ જશે. એ જ ક્રિયા કરવું, એ જ ક્રિયા કરવું, એ જ ક્રિયા કરવું. અઠવાડિયામાં 7 દિવસ વાંચન થતું હોય તો એક વખત વધારવું, પાછું 8મું કરવું. એટલે કે એ વિકલ્પમાં તો ક્યાંય રોકાવા જેવું ઘટાડવું કેમ એનો રસ્તો ગોતવો. આવા વિકલ્પ બીજા વિકલ્પ તો ઠીક, બહુ ભાગ જીવો તો બિચારા ઉદયના સંયોગોને જાળવવા, સંયોગોને પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલ સંયોગોને વધારવા અને સુધારવામાં પડ્યા છે. આખું જગતધામ હોય દ્રષ્ટિપાત કરો, ઉડતો દ્રષ્ટિપાત કરો તો આખું જગત શેમાં પડ્યું છે? કે સંયોગો મેળવવામાં નથી, તે મેળવવું છે, છે અને બરાબર સાચવવું ને જાળવવું છે અને એમાં વધારો કરવો છે. આ સિવાય બીજી કાંઈ પ્રવૃત્તિ 24 કલાકમાં છે કોઈને કે નહીં? એની તો છૂટવાનો કોઈ આરો નથી. પણ અહીંયાથી પાછા વળીને જે કોઈ એમાંથી નિવૃત્ત થઈને, બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને મારું કલ્યાણ કરવું છે એવી ભાવનાથી ધર્મના ક્ષેત્રમાં આવ્યા, એને પણ એમ કહે છે કે ભાઈ ઉપયોગની નિવૃત્તિ તે નિવૃત્તિ છે, બાહ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ તે નિવૃત્તિ નથી.
બરોબર.
ઉપયોગ રાગાદી સાથે પ્રવૃત્ત થાય છે એ પ્રવૃત્તિ છે. એ રાગાદીથી નિવૃત્ત થઈને અંતર્મુખ થાય ત્યારે એને અંતર નિવૃત્તિ કહેવામાં આવે છે. એ અંતર નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિને ભલે જ્ઞાનીઓએ પણ અનુમોદી છે તો પણ અંતર નિવૃત્તિને અર્થે એ અંતર નિવૃત્તિ રાગની પ્રવૃત્તિ કરતા ને રાગની પ્રવૃત્તિમાં રહેતા થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. અહીંયા એટલો બોલ છે કે વસ્તુના સ્વરૂપમાં નથી. પાંચ ઇન્દ્રિય અને 6ઠા મન સાથે પરિણામો લાગ્યા રહે છે, જોડાય છે, ત્યારે એ પરિણામો બહિર્મુખપણે વર્તે છે.
બરોબર.
અને ક્યાંય બહારમાં આત્મા નથી, અંતઃતત્વ સ્વરૂપ આત્મા છે. એને જોવા માટે અને વિષય કરવા માટે પરિણામને અંતર્મુખ થવું ઘટે, આ સિવાય બીજો એકેય ઉપાય નથી. વિપરીત કાર્ય કરતા કરતા અવિપરીત ફળ નિપજે એ વાત કઈ રીતે સંમત થાય છે? એ તો ન્યાયથી પણ સંમત થાય એવું નથી. એટલે આત્માર્થી જીવ, મુમુક્ષુ જીવ રાગના કોઈ અંશને પણ કિંમત આપીને, એની મહિમા આપીને ત્યાં રોકાય નહીં. એટલું જાણે કે રાગ છે, વિકલ્પ છે, ત્યાં સુધી હજી મારે જે કાંઈ હોવું જોઈએ, થવું જોઈએ તે થતું નથી. ઊંધો પડનારો, ઊંધો ચાલનારો જે રાગમાં સંતોષાય છે, તેનાથી અધિક ઉચ્ચ કક્ષાનો રાગ થવા છતાં આત્માર્થી જીવ અસંતોષાય છે. એને અસંતોષ ઉભો થાય છે. મારે જે જોઈએ છે એ મળતું નથી. એટલે રાગ ની લાળ ને વિકલ્પ ની લાળ લંબાયા કરે. પછી એનાથી કરવું એ ક્યાં પ્રશ્ન આવ્યો? એનાથી છૂટવું છે. અંદર માં છૂટું 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 થઈ રહ્યું હોય તો છૂટે, પણ કરું 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 થઈ રહ્યું હોય તો ક્યાંથી છૂટે? તે પ્રશ્ન રહેતો. આ તો જૈન દર્શન નું હાર્દ છે. અંદરમાં ને અંદરમાં રાગ કે જે રોગ છે, રાગ છે તે આત્માને રોગ સમાન છે. ભલે રોગ રહ્યો કઈ વાંધો નહીં, એ વાત કેટલી બુદ્ધિમત્તાની છે. એમાં તો કઈ બુદ્ધિ છે નહીં. ભલે રાગ રોગ રહ્યો એમ કોઈ રાક્ષસ નહીં, બિલકુલ નહીં. રોગ તો નખમાં રહેવો જોઈએ. નખમાં પણ રોગ જોઈએ નહીં, પછી બીજી તો વાત રહેતી નથી. ત્યારે આ તો હાર્ટ નો રોગ છે. રાગ થી ધર્મ, વિતરાગ ધર્મ, રાગ પૂર્વક રાગ સાધન અને રાગ થી ધર્મ, એને તો રાગ રૂપ જ ધર્મ થઈ ગયો. એ નખ નો રોગ નથી, પણ એ હાર્ટ નો રોગ છે. એ તો એવી વાત છે. ગુરુદેવ કહેતા કે આ સંપ્રદાયોમાં શું ચાલે છે બધી ખબર છે. વર્તમાન કહેવાતા સંપ્રદાયની અંદર પછી દિગંબર સ્વતંત્ર બધું એમાં આવી જાય. શું ચાલી રહ્યું છે એ બધી ખબર છે, પણ અંદરમાં વાત કોઈ બીજી છે. પૂર્વાચાર્યોએ પરમાગમોની અંદર જે રહસ્ય ભર્યું છે એ વાત કોઈ બીજી છે. એ વાત પ્રકાશતા ગયા, કહેતા ગયા, જાહેર કરતા ગયા. વાત જુદી છે સાવ કોઈ. આગળ તો જૈન કોને કહેવાય, જૈન કોને કહેવાય, કોને જૈન કહેવાય, એ વિષય ઉપર ઘણા બોલ છે. પાછળ છેલ્લા 200 બોલમાં એવા બોલ ઘણા આવ્યા છે. ઉન્માર્ગ છે, અને એક સન્માર્ગ છે ને એક ઉન્માર્ગ છે. એટલો મોટો ફેર છે. મૂળ માર્ગમાં ન આવે તો ઉન્માર્ગ થઈ જાય છે. અહીંયા એમ લાગે કે એક ડિગ્રીનો એંગલ છે, ખૂણો જ્યાં પડે ને એક ડિગ્રીનો ખૂણો,
એક જ ડિગ્રી જાય.
ત્યાં એમ લાગે કે તો બાજુમાં જ છે, આ તો ભળતું જ છે, ક્યાં આઘું છે, ક્યાં ખાસ ફેર નથી, ખાસ ફેર નથી. પણ ભાઈ એ લંબા છે, એ વાત લંબા છે. અને લંબાઈને ક્યાં ઊભી રહેશે, એમાં યોજનાનો તફાવત ઊભો થશે. કેમ એ તફાવત ઉભો થયો? કે મૂળ માં ફેર છે તેથી ઉભો થયો છે. નહીતર એ ઉભો થાય નહીં. પણ મૂળ નો ફેર નથી દેખાતો ત્યાં સુધી મૂળ દેખાતો નથી. એવી વાત છે.
બરોબર.
અંદરમાં ને અંદરમાં આખું જગતના તમામ અન્યમતીઓ શુભ રાગ થી ધર્મ થવાનું માને છે. આજે ક્રિશ્ચન હોય કે મુસલમાન હોય, મુસલમાનો એમ કહે છે કે વ્યાજ ખાવું નહીં, વ્યાજ ખાવું તે પાપ છે ને એવું પાપ કરવું જોઈએ
નહીં.
જુઓ, અમે તો આટલું પાપ કરવામાં માનતા નથી. બીજું પાપ કરવાનો ક્યાં સવાલ છે અમારા ધર્મમાં? પણ અમે તો વ્યાજ ખાવા જેટલું પણ પાપ કરવામાં માનતા નથી. એમ નાના પાપને મોટું પાપ દેખાડવાની મિથ્યા દ્રષ્ટિ જીવોમાં પદ્ધતિ છે. અને મિથ્યાત્વનું જે મોટું પાપ છે એને કોઈ સમજતું નથી. એટલે અનેક પ્રકારના જે નાના નાના પાપ છે એને મોઢા આગળ કરે. અમે તો આ ન કરીએ, અમે તો આ છોડી દઈએ, અમે આ ન કરીએ, પેલો કે અમે આ ન કરીએ, પેલો કે અમે આ ન કરીએ. કે ભાઈ વ્યક્તિમાં ધર્મ નથી, પણ તારી દયા ક્યાં ગઈ? અનંત ભાવ ભ્રમણમાં જેના જન્મ મરણ કરી કરી અને દુખી થઈ થઈને ભૂખા નીકળી ગયા, અનંત કાળ નિગોદમાં સબડ્યો, નરકમાં સબડ્યો, મહારોગ ને વ્યાધિમાં પીડાયો, છતાં તને તારી દયા આવી નહીં, એમ કે છે. એમાંથી ઉગારવાની તને તારી દયા આવી નહીં, અને તું એમ કહેશ કે હું બીજાની દયા પાડું. ઠીક, તારી દયા તો તને છે નહીં. એવા અનંત જન્મ મરણથી છૂટવાની સ્વદયા કોઈ અધિકારી જીવને ઉત્પન્ન થાય છે, પાત્ર જીવને ઉત્પન્ન થાય છે. પોતે અનાથ હોય ને હું બીજાનો નાથ થાવ, એના જેવી વાત છે. એકલી જે પરદયા પાડે છે અને અદયા ન કરવી જોઈએ, પાપ છે, હિંસા પાપ છે, બીજાની હિંસા થાય તે પાપ છે, એ એક વાતને એવી મુખ્ય કરે છે કે એમાં મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વનો પાપ શું, એ વાત પછી ક્યાંય એને આવતી. નાના પાપને મોટું કરવું જૈન દર્શન માં તો એવી આમનાય છે, ચોડરમાંથી એવું લખે છે. જૈન દર્શન માં એવી આમનાય છે કે પહેલા તત્વજ્ઞાન પૂર્વક આત્મજ્ઞાન કરે, પછી પોતાની શક્તિને ઓળખીને સમજીને જાણીને, એટલે કે આવેશમાં નહીં આવીને યથાશક્તિ ત્યાગ સંયમ વ્રત પ્રતિજ્ઞા ધારણ કરે. એમાં જેટલો પોતાની શક્તિ અનુસાર બાહ્ય ત્યાગ થાય એટલા હિંસા આદિના સ્થાન ઘટે છે. પણ અંદરમાં મૂળ મિથ્યાત પડ્યું હોય તો બધું પાપ ઊભું છે, એને ચારે કષાયની ચોકડીનો આશરો ઊભો છે. શું છે? અનુતાનુવર્ણી, પ્રત્યાખ્યાનુવર્ણી, અપ્રત્યાખ્યાનુવર્ણી અને સંજલન, ક્રોધ માન માયાને રોગ, એવા જે ચાર કષાયની ચાર ચોકડી છે, એમાં ગમે તેટલો સંયમથી અહિંસા પાળે તો પણ એને ચારે આશ્રવ છે.
બરાબર.
ને પ્રથમ સમ્યક દર્શનમાં આવે તો એને એક અનંતાનું બંધી છેદી મૂળ જે જન્મ મરણનું કારણ છે, અનંત અનુબંધનું કારણ છે, એને પહેલા છેદી, ભલે અવિરત સમ્યક દ્રષ્ટિ હોય. દ્રવલિંગી મુનિ કરતા, નગ્ન દિગંબર દ્રવલિંગી મુનિ કરતા પણ એ આગળ છે, એમ છે. એનું મૂળ આ છે કે તારા સ્વભાવને તું ઓળખ, તારા સ્વભાવને તું ઓળખ, અને તું જો કે સ્વભાવ રાગને સ્પર્શતો નથી, રાગ સ્વભાવને સ્પર્શતો નથી, કેમ કે એકમાં બીજાનું વ્યાપવું થતું નથી, વ્યાપકપણાનો અભાવ છે. સ્વભાવમાં વિભાવ વ્યાપતો નથી, વિભાવમાં સ્વભાવ વ્યાપતો નથી, રોગમાં નિરોગતા નથી, વિભાવ રોગ છે તેમાં નિરોગતા નથી. રોગમાં નિરોગતા કેવી રીતે હોય? જે સ્વયં રોગ સ્વરૂપે હોય એમાં નિરોગતા હોતી નથી. બીજું શું છે? જે કોઈ પણ રાગના કણને કરવા માંગે છે કે આટલો રાગ કરવો જોઈએ, એવો જ એનો સિદ્ધાંત છે, તે રાગની વૃદ્ધિ કરશે કે રાગનો અભાવ કરીને વિતરાગ થશે? જેને રાગ કરવા જેવો માયનો તે રાગની વૃદ્ધિ કરશે, છોડવા જેવો માયનો તેને છોડવાનો અવસર આવશે. પ્રથમ માનવું શું તે વાત છે, કરવું પછી વાત છે. પ્રશ્ન છે ને, પેલા તો અમારે આ કરવો કે ક્રિયા વગેરે, વિકલ્પ ક્રિયા વગેરે કેવી રીતે આ બધું સમજાય? પણ તું વિકલ્પ કરસ, પણ એમાં માનવું શું એ વાત પહેલી છે.
બરોબર,
કે વિકલ્પ ના કાળમાં એમ માનવું કે આ વિકલ્પ છોડવા જેવો છે તો છૂટશે. પ્રકરણ લાંબુ છે પણ ટૂંકામાં લઈએ તો, કે તારું જે જ્ઞાન, માત્ર જે જ્ઞાન, એકનું જે જ્ઞાન, તે જ્ઞાનમાં સ્વભાવ વ્યક્ત છે. સ્વભાવ અંશમાં વ્યક્ત છે. જો જ્ઞાન રાગરૂપ થતું નથી અને રાગ જ્ઞાન રૂપ થતું નથી, અંદરમાં ભેદ જ્ઞાન કરાવવું છે. આવું જે રાગ ને જ્ઞાન ને ભિન્ન ભિન્નપણે, ભિન્ન છે તેને ભિન્નપણે અનુભવવું તે સમ્યક છે. ભિન્ન છે છતાં એને અભિન્નપણે અનુભવે છે તે અસમ્યક છે. એટલી વાત છે. એ દ્રષ્ટાંત આપ્યો છે ને સમયસારમાં, કે હાથી જેમ ચૂરમાના લાડવાને ખડના પૂળા હારે ખાય છે. ખડનો પૂળો હોય એવા બે ચાર લાડવા ઊંઘથી પકડીને મૂકે, લાડવાનું મોટું બકડીયું ભરીને મૂક્યું હોય, મણ બે મણ લાડવા બનાવ્યા હોય, આ બાજુ ખડનું ભરોટું ખાલી કરીને મૂક્યું હોય અને હાથીને ખાવા માટે આપે, એટલે બહુ બે ચાર ચાર લાડવા ખડના પૂળામાં નાખી હરખો મીટા મીટો કરી અને ખડ હારે લાડવા ખાય. એકલા ખડનો સ્વાદ આવે અને લાડવાનો સ્વાદ આવે, લાડવો હોવા છતાં લાડવાનો સ્વાદ
આવે ના આવે તો નથી આવે.
ખડ એટલું છે, અંદરમાં ખડ એટલું છે અને એને લાડવો સ્વાદ દ્રષ્ટિએ તો હોવા છતાં નહીં હોવા બરાબર ખવાય છે.
બરાબર.
એમ આ જીવ રાગને એટલું સ્થાન આપે છે, રાગ ઉપર એટલું વજન આપે છે, એટલે જ્ઞાન જે સાથે સાથે સહવર્તીપણે વર્તી રહ્યું છે એને જોઈ શકતો નથી.
બરાબર.
એને જોઈ શકતો નથી, એના અસ્તિત્વને એ અનુભવી શકતો નથી. જે ભિન્ન અસ્તિત્વ રૂપે છે એને ભિન્ન અસ્તિત્વ રૂપે અનુભવી શકતો નથી. એટલે રાગના એકત્વ રૂપ મિથ્યાત્મની ગ્રંથિ અનાદિની ચાલુ ને ચાલુ રહી જાય છે અને ભવ ભ્રમણ મળતો
નથી.
કહે છે કે એ વાત અંદરમાં બેઠા વિના, અનુભવ ગોચર કર્યા વિના આ નિમિત્ત ઉપાદાનને સ્પર્શતું નથી, એટલે બીજા જે પદાર્થો છે એની અસર મારા આત્મા ઉપર થતી નથી એ વાત એને નહીં બેસે.
બરોબર.
એને લાયગા જ કરશે કે બીજાની અસર મારા ઉપર થાય છે અને હું બીજા ઉપર અસર કરું છું. નિમિત્ત ઉપાદાનનો વિષય શું છે? કે એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ પણ કાર્ય કરે છે કે નહીં, એ સ્પર્શતું ન હોય, ભણતું ન હોય, એકબીજામાં એક બીજું પરમાણુ વ્યાપતું ન હોય, જીવ વ્યાપતો ન હોય, તો પણ દૂર રહીને અસર તો કરે કે ન કરે? ભલે એમાં એ જાય નહીં પણ આગો રહીને અસર કરે કે ન કરે, પ્રભાવ પાડે કે ન પાડે, એમ કે છે. એ વાત એને ત્યાં સુધી નહીં બેસે.
બરોબર.
એને એમ લાયગા જ કરશે કે આજ મને જ્ઞાનમાં આવ્યું તેથી મને ઇષ્ટપણાનો રાગ થયો અને આજની મારા જ્ઞાનમાં જણાયું તેથી મને અનિષ્ટપણાનો રાગ થયો. કર્મનો ઉદય આવ્યો એટલે એ પ્રકૃતિના સ્વાદની અસર મારા આત્મા ઉપર થઈ, એટલે બીજા પદાર્થને કારણે મને ઇષ્ટ અનિષ્ટ રાગ દ્વેષ મોહ થાય છે. એ વાત એને માની અને સ્વીકારી, એટલે એમાંથી છૂટવાની પરાધીનતા જે છે એ બંધ થવાનો એને અવસર રહેતો નથી. એને પરાધીનતા તો સિદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી. નિમિત્ત ઉપાદાનને ભિન્ન ભિન્ન સ્વીકારતા, એટલે કે એકબીજાનો એકબીજા ઉપર કાંઈ કાર્ય કારણ પણ નથી એમ ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી એનું નિમિત્તનું નિમિત્ત પણ શું છે એ પણ સમજાયું નથી. કેમ કે ઉપાદાનનું ઉપાદાન પણ શું છે એ સમજાયું નથી. એ અપેક્ષિત છે ને, નિમિત્ત નિમિત્ત ઉપાદાન તો એકબીજાની અપેક્ષાએ છે. બે પદાર્થ વચ્ચેનો સંબંધ જોડવામાં આવે છે અને એનું નામ પાડવામાં આવે છે. એકને નિમિત્ત કહેવાય છે, બીજાને ઉપાદાન કહેવાય છે. આ સોબત એવી અસર કે છે. તો ખરાબ ખરાબ માણસની અસરથી બીજો માણસ ખરાબ થાય તો એને એમ કહેવાય કે એના નિમિત્તે થયો, અને સારાની અસરથી બીજો સારો થાય તો એના નિમિત્તે થયો, એમ પરિણામ ઉપર આરોપ કરવામાં આવે છે. હવે સારા ને ખરાબ બે સંયોગમાં હતા, કોઈ સારા ને નિમિત્તે સારો થાય છે ત્યારે એમ કેમ એને પ્રશ્ન થતો નથી કે એને ખરાબ નિમિત્ત તો હતું, એ ખરાબ કેમ ન થયો? અથવા ખરાબ ને નિમિત્તે ખરાબ થાય છે તો સારો હતો ને ખરાબ થયો ને, તો ઓલો કેમ ખરાબ આવો સારો ન થયો એમ એને તર્ક આવતો નથી. એનો અર્થ એમ છે કે પોતે સ્વતંત્ર પરિણમે છે ત્યારે નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. હવે અહીંયા નિમિત્ત ઉપાદાનમાં એક પોતે ઉપાદાન છે, ઉપાદાન એની શક્તિ, ઉપાદાન છે એ પોતાની શક્તિ છે, અને પર છે તે નિમિત્ત છે, અન્ય છે તે નિમિત્ત છે. તો નિમિત્ત ઉપાદાનને સ્પર્શતું નથી એટલે કે બીજો પદાર્થ મને સ્પર્શતો નથી, કર્મનો ઉદય મને સ્પર્શતો નથી, બહારમાં ઈષ્ટ અનિષ્ટ સંયોગો મને રાગ દ્વેષ કરાવતા નથી, એ વાત એને પોતાની ઉપાદાનની શક્તિ સમજાયા વિના એને નિમિત્તના સ્થાનમાં બેસે નહીં. એ તો નિમિત્તને કરતા માનશે. પોતાનામાં શક્તિ હોવા છતાં પોતાની શક્તિ ભૂલીને એ એમ વિચારશે કર્મનો ઉદય આવ્યો ને, ત્યાં બીજો કોઈ ઉપાય જ નથી આપણો, અથવા સંયોગો એવા પ્રતિકૂળ થયા ને, અથવા એવા સંયોગો અનુકૂળ થયા ને, એટલે એમાં મોરાગ વિસ્થયા વિના રહેતા નથી. કે છે કે એ વાત નિમિત્ત ઉપાદાનને ભૂલવાની ક્યાંથી ઉત્પન્ન થઈ, એ ભૂલાવો ક્યાંથી ઉત્પન્ન થયો, કે અંદરમાં જે રાગ છે એ સ્વભાવને સ્પર્શતો નથી, સ્પર્શતો નથી, એ વાત એને અંદરમાં સમજાણી
નથી.
મૂળ પકડવું જોઈએ, નહીતર વળી કેટલાક શાસ્ત્ર સમજીને વળી બહુ ઊંધું લાકડું ન બેઠું હોય તો એટલું સમજી લઈએ છીએ કે વાત સાચી છે. નિમિત્ત ઉપાદાનમાં તો નિમિત્ત ઉપાદાન બે સ્વતંત્ર દ્રવ્યો છે, પોતપોતાની શક્તિ વાળા છે ને એકબીજામાં કઈ કરતા નથી, એ વાત તો સમજાય એવી છે. કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દ્રવ્ય જુદા છે ને, જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, જળના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, બંનેના સ્વચ્છ પુષ્ટરૂપ જે અસ્તિત્વ છે એ બંનેના સ્વતંત્ર અસ્તિત્વ છે, પછી તો કોઈની અસ્થિમાં કોઈની અસ્થિનો હસ્તક્ષેપ રહેતો નથી. એ ન્યાય સમજાય, પણ એ ન્યાયનો ઉપયોગ શું? કે અન્ય પદાર્થનો સંયોગ હોવા છતાં અને સંસારી જીવને આઠે કર્મનો ઉદય હોવા છતાં નિરંતર એનાથી હું ભિન્ન છું અને એને પરાધીન થવામાં એનું કારણ નથી મારું કારણ છે, એ વાત એને સમજાવી જોઈએ. એ વાત સમજવા માટે એને મૂળ સુધી એક વખત પહોંચી જવું જોઈએ. કે મૂળમાં રાગથી સ્વભાવરૂપ કાર્ય થતું નથી, સ્વભાવ દ્વારા રાગને કરવો અશક્ય છે. એ વાત તો ગાંધીજીને શ્રીમદ રાજચંદ્રજીએ કરી છે. ગાંધીજીના પ્રશ્ન થયા છે, એમાં આત્મા શું કરે છે એનો જવાબ આપ્યો. આત્મા શું કરે છે અને એને કર્મ નડે છે કે નહીં, આટલો પ્રશ્ન 27 પ્રશ્નના પેટા પ્રશ્નમાં એ વાત કરી છે. પહેલો પ્રશ્ન છે એમાં આત્મા શું છે, તે કાંઈ કરે છે એટલે એનું આત્મા કાંઈ કાર્ય કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં, એક જ પ્રશ્નના આ ત્રણ પેટા પ્રશ્નો છે. તો કહે છે કે આત્મા શું છે, કે આત્મા એક વસ્તુ છે, જેમ જગતમાં ઘટપટાદી વસ્તુ જડ છે તેમ આત્મા પણ જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, જેનું જ્ઞાન જેનું સ્વરૂપ છે એવી વસ્તુ છે એ સ્થાપી છે. બીજું એ શું કરે છે એ એમાં આ ઉત્તર છે. એ શું કરે છે કે આત્મા જ્ઞાન દશામાં હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, દેહાદિ સ્વરૂપ હું નથી અને રાગાદિ સ્વરૂપ હું નથી, હું જ્ઞાન સ્વરૂપ છું એવી જ્ઞાન દશામાં, જ્ઞાન દશામાં એટલે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં, જો વ્યાખ્યા કરે છે જ્ઞાન દશાની વ્યાખ્યા કરી આપણે, જ્ઞાન દશામાં એટલે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં, આ સમ્યક દશા છે. આ તો કહેવાય સાધુ પણ સમ્યકની વ્યાખ્યા ન આવડે પૂરી, એવી પરિસ્થિતિ હોય છે. આ તો ગ્રસ્ત છે પણ એમની શૈલી જુઓ કેટલી ચોખ્ખી છે. તે દશામાં તે આત્મા નિજ ભાવનો કરતા છે, એનું કાર્ય શું કે નિજ ભાવ કરવા. તે નિજ ભાવનો એટલે એમ કરીને પાછો અર્થ કર્યો છે, જ્ઞાન દર્શન સ્વરૂપનું શ્રદ્ધાન, સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. ચારિત્ર લીધું, સમાધિ એટલે ચારિત્ર સંભાવ છે ને, જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. શાસ્ત્ર પરિભાષા ન વાપરી, ચારિત્ર સહજ સમાધિ પરિણામનો કરતા છે એટલે કે રાગ દ્વેષ ન થાય એવા પરિણામનો કરતા છે. જ્યારે અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે, અજ્ઞાન દશામાં એવા પરિણામનો કરતા થઈને પરિણમે છે, હું રાગ કરું છું એમ પરિણમે છે, તેથી એને કરતા ગણવામાં આવે છે એના અનુભવને પકડીને, અને તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગવશાત ઘટપટાદી પદાર્થનો નિમિત્તપણે કરતા છે, નિમિત્ત થાય છે અનેક કાર્યો કરવામાં, અર્થાત ઘટપટાદી પદાર્થના મૂળ દ્રવ્યોનો કરતા નથી પણ તેને કોઈ ને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો નિમિત્તપણે કરતા છે. એમાં જે પર્યાય અંતર થાય છે એમાં આનો રાગ દ્વેષનો ભાવ નિમિત્ત થાય છે, તેથી એને આખા જીવને નિમિત્ત કહેવામાં આવે છે. એ જે પાછળ દશા કહી, એ જે પાછળ તેની દશા કહી એટલે જે રાગ દ્વેષ મોહ, તેને જૈન કર્મ કહે છે. જૈન દર્શન એને માન્યમતી હતા ને, ગાંધીજી વૈષ્ણવ હતા, વૈષ્ણવ જંતો ગાતા હતા નરસિંહ મહેતાનો, એટલે એમ કહ્યું કે તેને જૈન કર્મ કહે છે અને વેદાંત તેને ભ્રાંતિ કહે છે. એના એના ભાવમાં એની ભાષામાં સમજાવે છે. હા, વેદાંતમાં ભ્રાંતિનો ઉપયોગ કરે. હા, કર્મ એટલે આ રાગ દ્વેષ થાય મારું તારું જે કરે છે ને, એ લોકો એમ કહે છે કે સર્વવ્યાપક એક પરમબ્રહ્મ છે, એમાં મારું ને તારું એવો જે વિભાગ કરે છે ને લડાઈ કરે છે દુનિયામાં, એ બધું ભ્રાંતિથી કરવામાં આવે છે, એવી ભ્રાંતિ છોડી દેવી અને બધું એક છે એમ માની લેવું, પાયો બીજો પછી છે સરળ વ્યાપકનો. ભાઈ આવ્યા હતા ને વૈદરાજ, કહેતા હતા સરળ વ્યાપકની વાત કરતા હતા ને, એમ છે. પ્રવીણભાઈ ને ઘણી દવા લેવાનું છે. તમારી વાત બરાબર છે પણ અમારું પણ બરાબર છે. તમારી વાત બરાબર સારી કરો છો મને સારું, પણ અમારું પણ બરાબર છે. કર્માનુસારની બુદ્ધિ છે ને, એ કર્મ લઈને તો ત્યાં આવ્યા છે. જે સંપ્રદાયમાં જન્મે છે એ કઈ મફત આવતો નથી, પૂર્વ કર્મ લઈને આવે છે. અને જ્યાં સુધી ઉદયમાં જોડાયેલો છે ત્યાં સુધી ઉદયને અનુસરીને પરણમે છે. એટલે કર્માનુસારની મતિ છે. એની મતિ કેવી છે? એવી એની ગતિ થઈ છે એવી એની મતિ છે. અને જેવી મતિ રહેશે એવી ગતિ થશે. આમ ચક્કર છૂટજો. હેજી ખરેખર દીકરીનું હિત વિચારતા હોય એવા મા બાપે એને ન આપવી જોઈએ. શું કરવા આપે છે? પૈસા વાળા છે માટે આપે છે, શું કારણે આપે છે? એના શરીરનું સુખ જુએ છે. હવે તો માનવા જેવું નથી. 4 લાખ અનુયાયીઓ છે આપણા હિન્દુસ્તાનમાં, 4 લાખમાં આવનારા 4 લાખ છે. એક જમાનો એવો હતો જે દિવસે ગુરુદેવે પરિવર્તન કર્યું ત્યારે હજી કોઈ પણ આ ભાયાણી કુટુંબ ને એ બધા તો બધા પાવર વાળા હીરી વાળા નીકળ્યા. 4 જણા હતા તો કે ભલે દીકરા દીકરી ન વરે કે, પણ અમારા ગુરુ જે સત્ય છે એને અમે છોડવા માંગતા. ભાવનગરમાં એક જ હતા સુધી એમ કહેવાય. એની બહારના સંયોગની અનુકૂળતા જોવે છે. એના આત્માને શું ગતિ થશે એનો વિચાર ન કરે તો એ ખરેખર ફરજ બજાવતા નથી. બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવિક વિચાર કરેથી આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. આ શબ્દ અહીંયા આપણો પોઈન્ટ લાગુ પડે છે.
બરોબર, વાસ્તવિક
જે 208 નંબરમાં એમ કહ્યું કે રાગ સ્વભાવને સ્પર્શતો નથી, એ વાત શ્રીમદજી અહીંયા કરી છે ગાંધીજીના પત્રમાં. કે આત્માના સ્વરૂપની વાસ્તવિકતાનો વિચાર કરવામાં આવે એટલે વાસ્તવિક સ્વરૂપે આત્મા અનાદિ અનંત જે સ્વરૂપે ને જે સ્વભાવે રહ્યો છે એમ જો એનો વિચાર કરવામાં આવે તો આત્મા ઘટપટાદીનો કરતા તો થઈ શકતો નથી, પણ ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. આ વાત એમને લખી છે. માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામ નો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. આ એમને આત્મજ્ઞાનને પ્રસિદ્ધ કરે છે કે આ આત્મા મારા સ્વભાવને અને મારા સ્વરૂપને અનુભવતા મને એમ લાગે છે કે જ્ઞાનાદિ થાય છે. મને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું એવા પરિણામ થાય છે. એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા જ્ઞાતા દ્રષ્ટાપણું ફીટીને રાગરૂપે થાય, પલટીને રાગરૂપે થાય, એ તો મારા સ્વભાવને જોતા થતું જ નથી ને થઈ શકતું નથી એમ સ્પષ્ટ સમજાય છે. એટલે સ્પષ્ટ અનુભવાય છે એમ બીજું છે. એ ગાંધીજીને બીજા પેરેગ્રાફમાં એ વાત કરી છે. પછી કર્મ નડે છે પછી વાત કરી. એ એક વચનમાં આગમનું રહસ્ય છે. અહીંયા ગાંધીજી કેટલું સમજ્યા છે બીજી વાત છે. તો એમને તો એની પાસે માલ હતો એ પ્રસિદ્ધ કર્યો છે. તો એ વાત મૂળની છે. એક નીતિ છે પણ અનંત આગમનું એ રહસ્ય છે. ખરેખર તો એ અનંત આગમનું રહસ્ય છે. 208 209 જેણે પોતાના પર્યાયની દ્રષ્ટિ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરી એ બીજા દ્રવ્યને પણ એ જ રીતે જોવે છે, એટલે કે અન્ય પદાર્થોને પણ તેની પર્યાયથી જોતા નથી, એને પણ દ્રવ્યથી જ વસ્તુપણે જ અખંડ દેખે છે. શું આ માલિમ છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કહેવત છે ને, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. પોતાના માપે સૌ બીજાને માપે છે, એ સિવાય બીજી રીતે માપી શકે નહીં. એ પરિસ્થિતિ ઉપર એ આનો પોઈન્ટ છે, આખો મુદ્દો છે એટલો છે. તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ કે જેણે પોતાના પર્યાયંશની દ્રષ્ટિ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરી, અનાદિની જે પર્યાયંશની દ્રષ્ટિ હતી, પર્યાય મુંડાહા પરસમયાહા છે ને, પ્રવચન સારનો બોલ છે, કહે છે કે જે પર્યાયમાં મૂંડ થાય છે, મૂંડ થાય છે એટલે એટલો ને એવડો જ હું, અનાદિ અનંત શાશ્વત અસ્તિત્વનો ધારક પોતે, એ એક સમયની પર્યાયમાં હું પણ કરતા એનું જ્ઞાન પર્યાયમાં મૂંઢાય છે. ત્યારે શું થાય છે કે પર્યાયમાં ઉપસ્થિત જે વિકાર રાગ એને જ એ પોતાના સ્વરૂપપણે અનુભવે છે. માત્ર એવા જ સ્વરૂપે પોતાને અનુભવે છે, સૂક્ષ્મપણે સ્થૂળપણે જે આ મનુષ્યાદિ પર્યાય થયો એવો હું છું એમ અનુભવ કરે છે. બરાબર. અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય બે વાત લીધી ને, આદર વ્યંજન પર્યાય છે ને, આત્માના જે પરિણામ છે એમાં બે પ્રકારના પર્યાયના ભેદ લીધા છે, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. પછી શુદ્ધ અને અશુદ્ધમાં શુદ્ધ અર્થ પર્યાય ને અશુદ્ધ અર્થ પર્યાય, અશુદ્ધ વ્યંજન પર્યાય ને શુદ્ધ વ્યંજન પર્યાય. અર્થ પર્યાયમાં જે અશુદ્ધ છે તે રાગાદી છે, અને દર્શન જ્ઞાન ચારિત્રના ધર્મના પરિણામ છે તે શુદ્ધ અર્થ પર્યાય. આ મનુષ્યાદિ ચાર ગતિના આકારરૂપ જે પ્રદેશત્વ ગુણની પર્યાય છે તે વિભાગ વ્યંજન પર્યાય છે. સિદ્ધ પર્યાય સાદી અનંત જે આકારે ભગવાન રહી ગયા, અશરીરી આપણે આત્મા રહી ગયો, તે આત્માની શુદ્ધ વ્યંજન પર્યાય છે. એમ વિભાગ વ્યંજન પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવર્થ પર્યાય અને સ્વભાવર્થ પર્યાય એવા ચાર ભેદ છે. તો ત્યાં શું થાય છે કે પર્યાય દ્રષ્ટિમાં એટલે માત્ર પર્યાય જેવડો માનતા અનુભવતા, સૂક્ષ્મપણે તો એ બૌદ્ધનો મત થયો, અનિત્યને માને છે ને બૌદ્ધ, એ બૌદ્ધનો મત થયો. તો કહે છે કે એમાં એકલો જે રાગ છે એની જ દ્રષ્ટિ હોવાથી પોતાને વિકારમયપણે અને રાગમયપણે જીવ અનુભવે છે. અને એ તપાસી લેવું પોતાના અનુભવથી, કે કહેનાર જ્ઞાનીની આ વાત અનુભવ સિદ્ધ સાચી છે. એકલો એને રાગ જ દેખાશે, ને જે તે કાળે જે રાગને મુખ્ય કરીને તન્મય થઈ ને પરિણીમા બસ થઈ રહ્યું, બધું એમાં આવી ગયું. તે એક સમયના અથવા ચાલતા રાગમાં તે ટીંગાઈ જાય છે, આખે આખો અહીંયા એને પકડીને લટકી જાય. એને અધ્યાત્મ ભાષામાં જ્ઞાનીઓએ ભાવ મરણ કહ્યું છે. એના દર્શન જ્ઞાન આનંદાદી જે પ્રાણ છે એ પ્રાણનો એમાં ઘાત થતો હોવાથી, અને નિર્દોષતાનો ઘાત થતો હોવાથી, પવિત્રતાનો ઘાત થતો હોવાથી એને ભાવ મરણ કહેવામાં આવ્યું છે. એવી જે અનાદિની પર્યાયંશની દ્રષ્ટિ છોડી અને જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી એટલે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરી, અહીંયા દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરી, એ બીજા દ્રવ્યને, જળ ચેતન એવા જે બીજા દ્રવ્યને પણ એ જ રીતે જોવે છે, એ જ રીતે જોવે છે, એટલે એને દ્રવ્યની મુખ્યતા વર્તે છે. એને દ્રવ્યની જ મુખ્યતા વર્તે છે. પર્યાયનું એને જ્ઞાન થવા છતાં પણ પર્યાય ગૌણ થઈ જાય છે, દ્રવ્ય જ મુખ્ય થાય છે. ફુગાનીજી આ વિષયમાં પોતાની ભાષામાં ઘણો પ્રકાશ પાડ્યો છે. એક આખો પત્ર સાત બોલનો છે એના ઉપર છે, અને ચર્ચાના બોલમાં પણ એમણે ઘણી વાતો એ લીધી છે. મહારાજ સાહેબ કો મેં કૈસા દેખતા હું એમ કરીને લીધી છે, કે આ પ્રવચન, આ શરીર તો મહારાજ સાહેબ નથી, આ જે દેખાય છે છ ફૂટનું પૂતળું એ કાંઈ મહારાજ સાહેબ નથી, પણ આ પ્રવચન કરે છે પણ મારા સાહેબ નથી, એમ કરીને વાત લાક્ષણિક પદ્ધતિથી લીધી છે. અંદરમાં જે શુદ્ધ પરમાત્મ દ્રવ છે એને હું જોઉં છું એમ કરું. એટલે જેને દ્રવ્યની દ્રષ્ટિ છે એ બીજા દ્રવ્યને પણ એ જ રીતે જોવે છે. એટલે ગમે એવો પાપી હોય, માથાનો વાળનાર હોય, અમે તો બધાને સિદ્ધપણે જોઈએ છીએ. ત્યાંથી નીકળેલી વાત છે, આવે છે વચનામૃતમાં, અમે તો બધાને સિદ્ધપણે જોઈએ છીએ. એટલે ગમે તેવો પાપી હોય, કસાઈ હોય, વેર વિરોધ માથાનો વાળનાર હોય, એને એના દ્રવ્યથી જોવે છે. પર્યાયનું એને જ્ઞાન થાય છે કે એ બિચારો જીવ પોતાના જ સ્વરૂપને ભૂલેલો હોવાથી એને અંશમાં, અંશ બુદ્ધિમાં, એના પર્યાય અંશમાં અંશ બુદ્ધિથી થઈ ગઈ છે, એટલે પોતાને ભૂલીને એ દોષિત ભાવે પરિણમે છે. એ તો એક નાનો અંશ છે. એનો જે ત્રિકાળી શુદ્ધાત્મા છે તે મોટો અંશ છે, એ ભગવાન છે. એટલે એ તો આપણે તો અનુભવ કર્યો છે ને. વિરોધી છાપાઓ આવ્યા જૈનમાં, નહીં જૈનના છાપાઓ વિરોધ કરતા અન્ય મતીને તો ક્યાં દરકાર હતી. પેઢી ભાંગે છે તો જૈનોની ભાંગે છે. એટલે વેપારમાં તો એવું જ છે, હરીફનું જરા હરીફની દ્રષ્ટિ થઈ જાય પછી ખલા. એટલે ગમે એવું અવિવેકથી લખ્યું હોય, ગાળો લખ્યું હોય, અરે ભગવાન એમ કે ભગવાન આ તું શું કરે છો, એને ભગવાન જ કે સિદ્ધ, એને ભગવાન કે ખબર. અરે ભગવાન એને સિદ્ધ ભગવાન તરીકે આવે છે, ભાષામાં આવે છે તો જ્ઞાન પૂર્વક આવે છે, એને ભગવાન નું સંબોધન કરતા. લખે તો બીજાને તો રાગ હોય એને તો દ્વેષ થઈ જાય, એમના પ્રત્યે રાગ હોય એને તો દ્વેષ થઈ જાય. આમ લખે છે, આવું લખે છે, એ તો એને ભગવાન બોલે છે એમ છે. એ દ્રવ દ્રષ્ટિનો ગુણ છે, એ તો જરા વિશેષ વાત છે. જય હો સનાતન દિગંબર જય રામ જય હો કાયમી કીધી.